તારીખ 25/10/1994 શ્રી સમયસર ગાથા 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સ્વરણ પ્રવચન નંબર 206
મુખ્યપણે નિર્જરા જ્ઞાનીને છે તેથી જ્ઞાનીના પરિણામ જ્ઞાન દશામાં કેવા હોય એ વર્ણન ચાલે છે. અધિકારમાં મથાળું છે. હવે જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી. વિકલ્પ છે તો પણ એનું જ્ઞાનમાં ભિન્નત્વ, જ્ઞાનમાં એટલે વેદનમાં અનુભવ ભિન્નત્વ પરિણમે છે. એટલે જ્ઞાનીને ઈચ્છા નથી એમ કહેવાય છે. જ્ઞાનીને ઈચ્છા નથી એમ કહેવાનો પર પદાર્થ સાથેનો એકત્વ નથી, ઈચ્છારૂપ વિકલ્પ સાથેનો પણ એકત્વ નથી. જ્ઞાનમય પણ આને લીધે પોતે ભિન્ન જ રહે છે. માટે જ્ઞાનીને ઈચ્છા નથી એમ લે છે. હવે શું છે, કઈ આહારની ગાથા લીધી છે, પછી પાણીની ગાથા, પાનની પાણી. સામાન્ય રીતે કોઈ પણ મનુષ્ય આહાર પાણી વિના ન ચાલે. બીજું બધું ન હોય તો ચાલે. શરીર ઉપર કપડા ઓછા હોય તો ચાલે. રહેવા માટે ઘર ન હોય તો ગમે ત્યાં માણસ પડ્યો, પણ આહાર પાણી વિના નથી ચાલતું. તો એ બાબતમાં શું છે, એ પણ પત્ર છે. નાનીને આહાર વગર ચાલે કે ન ચાલે, તો ચાલે એમ. આહાર તો રોજ કરે છે જ્ઞાની. આહાર કરે છે તો પણ આહારના આધારે મારું જીવન નથી. આહારને આધાર બુદ્ધિ નથી. આહારને આધાર બુદ્ધિ નથી કે એના આધારે હું જીવું છું, એના આધારે હું ટકી રહ્યો છું, વધી રહ્યો છું, એ જ્ઞાનીને નથી એમ જેવું. આધાર બુદ્ધિ મટી ગયું. આધાર બુદ્ધિ પણ નથી અને કોઈ પણ પ્રકારના આહારમાં સુખ બુદ્ધિ પણ નથી. આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ ન હોય તો એને એને આહારમાં રસ નથી. પ્રશ્ન એમ થાય તો પછી આહાર કરે છે શું કરવા, આ પ્રશ્ન થવા એવો. એ પોતાના આહારનો વિકલ્પ છે અને પોતાના પરિણામમાં નબળાઈ છે, માટે એ વિકલ્પ ઉત્પન્ન થયો છે એમ જાણે છે. અને એ નબળાઈને સમર્થન નથી. આહાર લઈને એ નબળાઈને સમર્થન નથી, પણ આહાર લઈને પણ એ નબળાઈને મટાડવા માંગે છે. જેમ કોઈ દુકાનદાર દુકાન બંધ કરે ત્યારે છેલ્લી રહેલી બે ચાર ચીજ એમને એમ વેચાતી ન હોય તો બે ચાર ચીજ એની સાથે ખપતી હોય એવી લાવીને વેચે, ત્યારે એ વેપારને સમર્થન નથી આપતો, પણ વેપાર ઘટાડવાનો એનો એક નવો પ્રયત્ન છે. એ પ્રકારે જ્ઞાની પણ પોતાના વિકલ્પની નબળાઈને બરાબર જાણે છે અને એ નબળાઈ પણ મટાડવાના પુરુષાર્થમંત ઉદ્યમમંત એ નિરંતર હોય છે. એમાં પ્રમાદ કરતા નથી, પ્રમાદ પણ કરતા નથી અને પોતાની શક્તિ બહાર જઈને કોઈ પગલું પણ કરતા નથી. શક્તિ બહાર કોઈ છેકડો મારે તો પણ પડી જાય અને શક્તિ હોવા છતાં પોતાની શક્તિને ગોપવે તો પણ તે યથાર્થ નથી. એવું જ્ઞાનીનું પરિણામ સંતુલન વાળું હોય છે, બેલેન્સિંગ છે. કોઈ સંજોગોમાં નાનીને આહાર ન મળે તો પરિણામ કેવા થાય, અથવા જ્ઞાની આહાર ન કરે, અનશન કરે, ઉપવાસ કરે ત્યારે એના પરિણામ કેવા થાય? કે પોતાના અનાહારી સ્વભાવના અવલંબને એ પોતાના આત્મામાં તન્મયતાનો પરિણામ બગડે નહીં. અજ્ઞાની જીવના પરિણામ બગડી જાય ને અરે રે મારી એવી દશા થઈ ગઈ, મારો એટલો પુનઃ ઉદય ન રહ્યો કે મને આહાર ન મળે, મારો પુનઃ ઉદય પૂરો થઈ ગયો એટલે એટલી દિનતામાં આવી જાય, એટલી દિનતામાં આવી જાય કે અરે રે મને આહાર મળતો નથી, અરે રે મને આહાર નાની ને એવા પરિણામ એ વખતે પોતાના પુરુષાર્થમાં વિશેષ પુરુષાર્થમાં. એટલા માટે ઘણા જ્ઞાની છેલ્લે છેલ્લે આહારનો ત્યાગ પણ કરે, આત્મિક પુરુષાર્થ વધારે છે. તો અસંગનો પરિગ્રહ નથી તો પછી શું છે? કે આહાર લીએ ત્યારે જ્ઞાનીની દશા કેવી છે? આહારનો વિકલ્પ છે અને વિકલ્પ અનુસાર આહારની ક્રિયા પણ થાય છે, ભોજન લેવાય છે, ત્યારે જ્ઞાનીનું પરિણામ શું છે? કે જ્ઞાની આહારના જ્ઞાયક છે. કેવા છે? જ્ઞાયક છે. જ્ઞાત ત્યારે પણ જ્ઞાતા રહે છે, વિકલ્પના પણ જ્ઞાતા અને વિકલ્પના વિષય એવા આહારના પણ જ્ઞાતા રહે છે. નાની તો જ્ઞાયક છે એ વખતે પણ જ્ઞાયક ભાવમાં પરિપૂર્ણ સ્વરૂપ દ્રષ્ટાંત છે. પૂજી બેન છે ગુરુજન સંભાળના તો બધાને વાંચવા મળી ગયું કેટલી ભક્તિ છે અને જે તમને કોઈ વખતે હાજર હતા એને ખબર હશે કે ગુરુદેવનો આહાર રાંધે ગમે તે બહેનો પણ બરાબર બીનો છે કે નહીં એની ખાતરી કરી લે. દાળ કે શાક થાય કે આટલું મીઠો નાખ રસોઈ બનાવનાર એમ થાય કે આટલા મીઠાવાળા મીઠો ફરક દેખાય છે એવું છે. એનો અર્થ ભક્તિ છે, એમના પ્રત્યેનું બહુમાન છે, ભક્તિ છે. ગુરુદેવ નો વિચાર કરીએ તો આહાર વખતે એમનો આહારમાં ઉપયોગ હતો. ઘણી વાર આપણે ગુરુદેવના આહાર દાન પણ આપ્યું છે, અને આર વખતે આપણે અમસ્તા સાથે પણ ગયા હોય, આપણું હોય ને સાથે ગયા હોય, અથવા બેઠા હોય તો જુઓ તો એ એમના ઝોલન માને ચિંતન માને એમાં ચાલતું હોય. એમને શું ખાધું શું ન ખાધું બહુ ખ્યાલ ઓછો રહે, કેમ કે રૂટીન બધું એક સરખું, ઉપયોગ દેવાની કાંઈ જરૂર નહીં. અને ચંદુભાઈ કેટલું દેવાનું છે એનું પ્રમાણ ધ્યાન ચંદુભાઈ રાખે, ભૂખ પ્રમાણે નહોતા ખાતા, એમના નિયમ પ્રમાણે ખાતા હતા. ભૂખ ઘણી હોય એ પ્રમાણે ખાતા નહોતા, ઓછો આહાર લેતા, પાચન પણ ઓછું, આહાર પણ ઓછું લેતા. એમને જે લિમિટ હતી ચાર રોટલી લેવી તો ચાર, પછી હવા ચાર રોટલી લેવાનો સવાલ નહીં. એ ધ્યાન ચંદુભાઈ રાખે, એ પૂછો તો પોતાના વિચારો મને ચિંતન માને એમાં પીડાવું. કેમ ખબર પડે કે જેવું જમવાનું બંધ કરે એટલે એમની જે ચર્ચા શરૂ થાય એના ઉપરથી ખ્યાલ આવે, વાતચીત શરૂ થાય એના ઉપરથી અંદર શું ચાલતું હતું. હવે એમને ખબર નથી કે મીઠું ઓછું છે કે વધારે, કેમ કે એમનો ઉપયોગ નથી દેતા. એ છતાં પૂજી બેન શું ધ્યાન રાખે કે બરાબર મીઠું હોય, કોઈ હોવું જોઈએ, વધારે ન હોવું જોઈએ ને. કોઈ બીજી કલ્પના કરવા જેવી એટલી કાળજી લઈએ માટે ઘણો રાગ છે, ઘણો રાગ છે કે ઘણું જ્ઞાન છે. ઘણું ત્યાં ભક્તિને રાગ ગણવો કે જ્ઞાન ગણવું, બહુમાન આવ્યું છે જે જ્ઞાનમાં, એ જ્ઞાનની ત્યાં પ્રધાનતા છે. જેટલું બહુમાન આવ્યું અંદર દેખાવ લોકો જ્ઞાનને નથી સમજી શકતા એટલે જ્ઞાનનો ખ્યાલ આવતો નથી કે આમાં જ્ઞાન શું કામ કરે છે. પ્રધાન જ્ઞાન છે, આ તો એની પાછળ પાછળ ચણાઈ ચાલે છે. હા, જ્ઞાનના બધો આધાર મૂલ્યાંકન ઉપર છે. મૂલ્યાંકન વિશે હમણાં થોડો ચર્ચા નો કહેવાય. આપણે મુક્ષુ છીએ, ગુરુદેવની કૃપાથી ઘણું ઘણું સમજતા થયા, અથવા બીજા સંપ્રદાય વાળા અને જગતના જીવો નથી સમજતા એટલું આપણે સારી વાતને સમજતા થયા છે. છતાં વર્ષો ચાલ્યા ગયા, આના ઉપર ચર્ચા ચાલી જાય. પાછળ આવતા હતા સવાર બપોર પાછળ તો પરિણમન નહીં થવાનું શું કારણ? એ હત્યા છે પહોંચ્યા છે. એવું પરિણમન નહીં થવાનું કારણ શું? અભ્યાસ ભણો, નિવૃત્તિ છે, અભ્યાસ ભણો છે કે સમજાય છે એમાં વાંધો નથી. શાસ્ત્ર સમજાય છે, ગુરુદેવનું પ્રવચન સમજાય છે, વાત નથી સમજાતી એવું કાંઈ નથી, પણ એનું મૂલ્યાંકન નથી. સમજવું એક વાત છે ને મૂલ્યાંકન હોવું બીજી વાત છે. મૂલ્યાંકનના પ્રમાણમાં ભક્તિ ઉત્પન્ન થયા વગર જઈએ એમ. ભક્તિ છે એ જ્ઞાનના મૂલ્યાંકનથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ. મૂલ્યાંકનમાં બહુમાન એનું આવે, જેટલું માન થવા યોગ્ય છે એટલું માન આવે. જેમ કે કૃપાળુદેવે કહ્યું 254માં, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ મુમુક્ષુનો પરમ ધર્મ છે. તો કેટલું બહુમાન આવે પરમેશ્વરનું? પરમેશ્વરનું બહુમાન આવે એટલું અહીંનું અહીંયા બહુમાન આવે. કેમ કે પરમેશ્વર તારણહાર છે, તીર્થંકર દેવ જિનેન્દ્ર પરમાત્મા તારણહાર છે, એમ આ પણ તારણહાર છે. તો તારણહારનું નિમિત્તત્વ બંનેમાં સરખું છે. એમના ગુણસ્થાનના ઉપાદાનના ફરક સાથે આપણે સંબંધ નથી, આપણે સંબંધ એમના નિમિત્તત્વ ધર્મ સાથે છે. એ ધર્મ તો સરખો મળે છે આપણે, બોધ તો જ્ઞાનેન્દ્ર થી બોધ મળે, એ જ બોધ જ્ઞાની પુરુષ. એ પરમેશ્વર બુદ્ધિ આવે અને એ પરમેશ્વર બુદ્ધિ આવે છે એનો એનો અહીંયા મૂલ્યાંકનમાં આ ગુરુગુણ સંભાળવામાં પુરાવો મળી રહ્યા છે. કેટલું બહુમાન આવ્યું છે, ભગવાન કહે છે, પ્રભુ કહે છે, અનંત તીર્થંકરથી પણ અધિક છે. પરમેશ્વર બુદ્ધિને પરમેશ્વરથી અધિક લઈ લીધા, અનંત તીર્થંકર બધા પરમેશ્વર છે, એથી પણ અધિક છે પ્રત્યક્ષતાની. ભક્તિમાં ખૂબ ભક્તિ આવે, જ્ઞાનીઓની ભક્તિ, જ્ઞાનીઓની ભક્તિ જ્ઞાની પ્રત્યે કેટલી હોય એના પ્રગટ પુરાવા છે. તો મુમુક્ષુને એના ઉપરથી પોતાની પ્રેરણાની ભાવના મળે. સારા સામે બોલતો બોલવા, કેટલીક તાત્વિક વાતો પણ અંદર આવી છે. ટીકા. ઈચ્છા પરિગ્રહ છે, ઈચ્છા છે તે સ્વયંમય પરિગ્રહ છે. પરદ્રવ્યને ઈચ્છે છે પોતાના સ્વરૂપને ભૂલીને, પોતાના સ્વરૂપને ભૂલીને, પોતાના સ્વરૂપના વિસ્મરણ કરીને જે એને ઈચ્છા થાય છે એને એ ઈચ્છા પરિગ્રહ ગણવામાં આવે. જગતના સ્મરણમાં આત્મ સ્વરૂપનું વિસ્મરણ, સ્મરણ એટલે સાવધાની પૂર્વક, અને સ્વરૂપના સાવધાનીના સ્મરણમાં જગતનું વિસ્મરણ, આમ સામે સામો છે. જ્ઞાની અજ્ઞાન દશાને જ્ઞાન દશા. ઈચ્છા પરિગ્રહ છે, તે પરિગ્રહ નથી જેને, તે પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી, જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ. પોતાનું સ્વરૂપ જેને પરિપૂર્ણ જોયું અને પ્રતીતિ આવી, જોયું અને પ્રતીતિ આવી, એને ઈચ્છાનો સવાલ રહેતો નથી. એ પોતાના સ્વરૂપને અર્થે એને ઈચ્છા નથી. જેમ આખા દિવસમાં તપેલો પથ્થર ઉનાળામાં રાત્રે 8 વાગે પણ ગરમ હોય, અત્યારે તડકો નથી ને કેમ ગરમ, પણ આખો દિવસ તડકો છે. અનાદિકાળનો જીવને જે વિભાવ છે એ ઈચ્છા રૂપી પરિગ્રહ ચાલ્યા પછી પણ થોડોક રહી જાય છે, બહુ નથી, થોડોક રહી જાય છે. તો પછી એ રહી ગયો છે એ જવા માટે છે. એ પથ્થર હવે ઠંડો થવાનો છે, પ્રતિ સમય ઠંડો થઈ જ રહ્યો છે અને સાવ ઠરી જશે. એવી રીતે જ્ઞાનીની પણ જે વિભાવનો અંશ છે એ હવે ટકવાનો નથી, એને કોઈ આધાર નથી, એને કોઈ મૂળ નથી. એ ખલાસ થવા માટે વર્તી રહ્યો છે, તો પણ ખલાસ થવા માટે વર્તી રહ્યો છે. તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, પોતાના જ્ઞાયક સ્વરૂપને ભૂલીને થયેલો વિકલ્પ, પરદ્રવ્યને મેળવવાનો, પરદ્રવ્યની અભિલાષાવાળો, એમાં આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિના અભિપ્રાય સહિતનો ઈચ્છાનો વિકલ્પ, એ અજ્ઞાનમય ભાવ છે અને એ અજ્ઞાનીનો પરિગ્રહ છે. પછી એની પાસે બહારનો ઈચ્છા અનુસાર જે પરિગ્રહ વસ્તુનો, એ તો એના પ્રારબ્ધ અનુસાર હોય છે. ઓછો પરિગ્રહ હોય એટલે ઈચ્છા ઓછી છે એવું નથી, વધુ પરિગ્રહ છે માટે વધુ ઈચ્છા છે એમ પણ નથી. એ તો એના ઉપર એનું માપ નથી. પણ જેને એક પરમાણુની ઈચ્છા છે એને આખા જગતની ઈચ્છાનો અભિપ્રાય કર્યો છે, જગતે એને ઓછું પડશે. શાસ્ત્રમાં આવે છે, અન્ય શાસ્ત્રોમાં, એક જીવની ઈચ્છા, સંસારી એક જીવની ઈચ્છા, એને જો એનલાર્જ કરવામાં આવે તો આખું જગત એ ઈચ્છામાં પરમાણુ વધે, એને જગત ઓછું પડે. એક જગત તો એને ઓછું પડે, 14 બ્રહ્માંડ એને ઓછા પડે. હવે કેટલા અજ્ઞાની કે અનંતા અજ્ઞાની છે જગતમાં, અજ્ઞાની કેટલા અનંતા. આ બધાની ઈચ્છા શું કે આખું જગત પણ ઓછું પડે એ, તો પછી એ જગતની અંદર વિગ્રહ ન થાય લડાઈ ન થાય, તકરાર ન થાય તો શું થાય? ચીજ એક ને લેનારા ઘણા. જગત ની અંદર ક્લેશ છે, સંસાર ની અંદર જે ક્લેશ છે એ કદી ન મટે એવું જે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે તે યથાર્થ છે, પ્રતીત થાય એવી વાત છે કે આ સંસાર છે એ ક્લેશો દધી ક્લેશનો સમુદ્ર છે. એકાંત ક્લેશ સિવાય આ જગતમાં બીજી કોઈ અપેક્ષા રાખે તો બહુ મોટી ભૂલ છે. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. પોતાનું પરિપૂર્ણ જ્ઞાયક સ્વરૂપ છે એ જ્ઞાનમાંથી, અનુભવમાંથી, પ્રતીતમાંથી થશા વગર જે પરિણમન છે એ પરિણમનને જ્ઞાનમય પરિણમન કહેવામાં આવ્યું છે. અને એવું પરિણમનનો અભાવ તે અજ્ઞાનમય પરિણમન છે અને એવો તો ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. જ્ઞાનીને તો પોતાનો આત્મા જે જ્ઞાનમય છે એ રૂપ હું છું એ જ પરિણમન એનું છે. બાકીનું પરિણમન જ્ઞાનીનું નહીં. પ્રવચન સારમાં 172 ગાથામાં 9 નંબરનો બોલ છે. ગુરુદેવ બહુ સરસ એ વિષય ઉપર વાત કરતા હતા. પરપાલિકાના રસ્તે જોવાનું થયું રહ્યું. રાગ તો જ્ઞાનીનો નથી પણ ઉપયોગ બહાર જાય એ પણ જ્ઞાનીનો નથી. કેમ કે ત્યાં એમ ચાલ્યું છે કે ઉપયોગનું કોઈ હરણ કરી શકતું નથી. તો પોતે પોતે ચર્ચા કરે જુઓ અહીંયા ઉપયોગનું હરણ કરી શકતું નથી પણ જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે તો દેખાય છે. શાસ્ત્ર વાંચે છે, ભગવાનની સ્તુતિ પૂજા કરે છે, બીજું પણ જેને ઉદય હોય એ પ્રમાણે ઉદય પ્રમાણે જ્ઞાનીનો ઉપયોગ તો વર્તે છે. તો કે એ 12 દિવસ ઉપયોગી મારો નહીં, એ ઉપયોગ જેમ રાગ મારો નહીં એમ એ ઉપયોગ પણ મારો બહાર જાય એ મારો નહીં. મારો ઉપયોગ બહાર જાય છે, જાય તો એ મારો નહીં, જાઓ સ્વામિત્વ નથી એના ઉપર. જે પરિણામ ઉપર જ્ઞાનીનું અજ્ઞાનીનું સ્વામિત્વ વર્તે છે આ મારા પરિણામ છે એવું જ્ઞાનીનું નથી. મારું તો જ્ઞાનમય સ્વરૂપ છે, જ્ઞાનમય ભાવ એટલામાં મારે મારા અસ્તિત્વની સમાપ્તિ છે. બાકી જેટલો વિભાવનો અંશ રહ્યો એમાં પોતાનું સ્વામિત્વ નથી, એમાં પોતાના અસ્તિત્વનો પણ અનુભવ નથી. સ્વામિત્વ નથી એટલે એમાં અસ્તિત્વનો અનુભવ નથી. પહેલા જે એમાં અસ્તિત્વનો અનુભવ અજ્ઞાન દશામાં થતો હતો એ મટી ગયો એટલે અસ્તિત્વ ખસેડી લીધું. એને જેમ કોઈ ચીજને આપણે વેચી દઈએ અથવા દાનમાં સમર્પણ કરી દઈએ તો આપણો હક નથી રાખતા, તો એ આ તો આપણે આપી દીધેલી હવે એના ઉપર આપણો હક નથી. એમ જ્ઞાનીને પરિગ્રહ ઉપર હક નથી, પરિગ્રહ ઈચ્છાના વિકલ્પ ઉપર પણ હક નથી. એ મારી ચીજ નહીં, ફલાની ગઈ. એવો અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. એ તો પોતાના જ્ઞાનમય પરિણમનની અંદર તન્મય થઈને વર્તે છે, વિભાવશમાં તન્મય થઈને વર્તતા નથી. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસનને ઈચ્છતો નથી. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, વિકલ્પની ઈચ્છા ન કીધી અહીંયા, અજ્ઞાનમયપણે પરદ્રવ્યને ઈચ્છતો, આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ એ પરદ્રવ્યને ઈચ્છતો, એ પ્રકારની જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસનને ઈચ્છતો નથી. એ પ્રકારની ઈચ્છાનો અભાવ છે એટલે ખરેખર જ્ઞાની અસનને ઈચ્છતો નથી, ભોજનને ઈચ્છતો નથી. મળે તો ઠીક, ન મળે તો ઠીક, જેવું હોય તે ઠીક. અપૂર્વ અવસરમાં એક પંક્તિ દીધી છે કૃપાળુ દેવ, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ, જો બહુ માર્મિક વાત લીધી છે, કે જ્યાં ભાવતું ભોજન મળે ત્યાં ચિત્ત પ્રસન્નતા થવી બહુ સ્વાભાવિક છે. જીવને ઈચ્છિત ભોજન ભાવતું ભોજન મળે તો એને ઠીક પણ થવું, ચિત્ત પ્રસન્નતામાં ઠીક પણ થવું કે આ આઈટમ સારી છે, ભોજનમાં આ આઈટમ સારી છે. સામાન્ય રીતે એ આઈટમ વધારે ખાય છે, પણ જેને જે ભાવતું હોય એ વધારે, બીજું ઓછું ખાય ને એ વધારે ખાય. મૂળદશામાં એ પરિસ્થિતિ નથી. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ, ગમે તે સારામાં સારું બનાવ્યું હોય, રાજાને ત્યાં એનો આહાર થયો હોય, કઈ પ્રસન્નતા જેવી વાત છે. ઈષ્ટ અનિષ્ટ પણ તો ચોથા ગુણ સ્થાનથી જાય છે, પછી તો ઘણી સ્થિરતા આવી છે મૂળ દશામાં. એટલે ચિત્ત પ્રસન્નતા પણ ત્યાં થતી નથી, એટલી પણ ચ્યુતી નથી થતી, ચારિત્રમોનો રાગ નથી, એમ કેવું છે. અને દર્શનમોહ સહિતનો અને અનંતાનું મંદિર સહિતનો રાગ તો ચોથા ગુણ સ્થાનથી જ થતો નથી. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની અસનને ઈચ્છતો નથી, જ્ઞાની ભોજનને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને અસનનો પરિગ્રહ નહીં, આહાર લેતા લેવા છતાં પણ તે આહાર લેતા નથી, બોલતા હોવા છતાં બોલતા નથી ને ચાલતા હોવા છતાં ચાલતા નથી. ભાગવતમાં એક દ્રષ્ટાંત આવે છે, શ્રી કૃષ્ણની જ્ઞાન દશા બતાવવા માટે એવું દ્રષ્ટાંત આવે છે. દુર્વાસા મુનિ છે, ઉપવાસ હોય છે, અને શ્રી કૃષ્ણ તો ત્રણ ખંડના ધણી છે, વાસુદેવ છે, એમનું ભોજન તો એમની રીતે હોય, જેને આપણે રીચ કહીએ, ઊંચામાં ઊંચું. કોઈ નાની ઋષિ મહાત્મા છે એને પૂછ્યું કે શ્રી કૃષ્ણ તો કઈ ઉપવાસી છે, કે દુર્વાસા તો કે એમને કે ઉપવાસ કર્યો છે પણ એ આર એમણે લીધો છે, કેમ કે અંદર એમને ઈચ્છા પડી છે, એમને ઈચ્છા નથી, આર લે છે પણ ઈચ્છા નથી. એમાં બનાસકદાસે લીધું છે, નાનીના નિર્જરાના પદમાં એ વિશે લીધું, બોલે છે તો બોલતા નથી, ચાલે છે તો ચાલતા નથી, આહાર લીએ છે તો એ ખાતા નથી, બોલી તો કેટલા માટે લીધું છે, એ ખરેખર એમાં એમને રસ નથી, રુચિ નથી, તત્વ નથી, સુખ બુદ્ધિ નથી, એ તો મુમુક્ષુ દશાની સુવિચારણામાં લીધું છે. પછી જ્ઞાન દશા આવે છે, મને જ્ઞાન દશા આવે છે એમાં એનો અનમાન્ય થતા એવું છે. 23મા વર્ષની મુમુક્ષુ દશા હતી, મારે આહાર લેવો હોય તો આત્મા માટે, રડવું હોય તો આત્મા માટે, મૌન રહેવું હોય તો આત્મા માટે, બોલવું હોય તો આત્મા માટે, સૂવું હોય તો આત્મા માટે, ઉઠવું હોય તો આત્મા માટે, એનો અર્થ શું છે? કે મુમુક્ષુ જીવની સર્વ પ્રવૃત્તિમાં આત્માર્થ મુખ્ય હોય છે. મુમુક્ષુ જીવના સર્વ પરિણતિના પરિણામમાં આત્માર્થ મુખ્ય હોય છે, લક્ષ્ય જ આત્માર્થ ઉપર હોય છે. હું આત્માને માટે કરું છું કે દેહને માટે કરું છું, એ દેહાર્થી મીટ્યા છે, આત્માર્થી થયા છે તે દેહાર્થી મીટ્યા છે. અહીં તો એથી આગળ વધીને જ્ઞાન દશા છે કે એમના પરિણામની સર્વ પ્રવૃત્તિ આત્મલક્ષ્ય છે, આત્મામય રહીને છે, જ્ઞાનમયપણે રહીને છે. ત્યાં તો હજી આત્મકલ્યાણની ઈચ્છા છે એટલે આત્માર્થી કયા, અહીંયા તો જ્ઞાનમયપણે રહીને પરિણમન ચાલે છે. એટલે ચારકી કષાયની જે મુખ્ય છે એને દર્શનમાં ચાર ને ત્રણ સાત કષાયને તોડ્યા છે. માટે જ્ઞાનીને અસનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક નાયક ભાવના સદભાવને લીધે, જો નથી 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 લીધું અહીં સુધી, હવે અસ્તી લીએ છે, સા કારણથી નથી, જ્ઞાની આહાર લે છે, વિકલ્પ કરે છે, છતાં શા માટે એને તે પરિગ્રહ નથી ગણતા? અમે નિર્જરાનો અધિકાર છે ને કે આહાર લેતી વખતે પણ જ્ઞાની નિર્જરાવંત છે એમ કહેવું છે, અને જ્ઞાનીનું એવું પરિણમન દેખાય છે, તપાસી જો તો તું જ્ઞાનીને સમજો છો અથવા જ્ઞાનીના દર્શન તે કર્યા છે, નહીતર તો તું કલ્પના એમ કરીશ કે જેવી રીતે હું આહાર લઉં છું, મારે 12 વાગે ભૂખ લાગે છે અને હું ખાવા બેસું છું સારી ઉપર, જ્ઞાનીને પણ ભોજનનો સમય થાય ત્યારે પણ આપણે જેમ જ ખાય છે, આપણા મને એમાં કાંઈ ફેર તો નથી લાગતો. ઠીક, કેટલો ફેર છે? કેમ કે જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ એમનો અંતર છે. હું જ્ઞાયક પણ છું એવા નાયકના જ્ઞાનમયપણે પરિણમનને લીધે આ જ્ઞાની અંશ અસરનો કેવળ જ્ઞાયક જ છે, જ્ઞાની અસરનો કેવળ જ્ઞાયક જ છે, ફક્ત એના પણ જ્ઞાતા રહે છે, ભીન પડીને જ્ઞાત ભાવપણાને લીધે પોતાને જે જ્ઞાનમય પણ એટલે આત્મામય પણ રહે છે, કે જે પદાર્થ અનાહારી છે. આત્મા કેવો છે? અનાહારી છે. વિરાજને પણ એક વિકલ્પ આવે છે, આહાર લેવા નીકળ્યા હોય જંગલમાંથી નગર મધ્ય આવે અને કોઈ અંતરાય પડી જાય, સામેથી કોઈ નનામી સાચાલી આવે, ધ્યાનમાં તો મૃત્યુ થઈ ગયું હતું, સ્મશાન લઈ જતા હોય, મુનિરાજને આહારનો વિકલ્પ શાંત થઈ જાય, અનાહારી એવા આત્માને આહારનો વિકલ્પ આવ્યો, પાછા વળી જાય સીધા જંગલમાં, તે દિવસે આહાર નથી. હવે એ ઉપવાસ કેવો હોય કે આહાર લઈને જેમ કોઈ સંતુષ્ટ થાય અને આહાર લેવાની ઈચ્છા મટી જાય, એવી ઈચ્છા એમને મટી ગઈ છે. એમ નથી કે આહાર લીધો નથી એટલે ઈચ્છા રહી ગઈ છે, ત્યારે આ તો અંતરાય પડી ગયો, એમ નથી. જરા પણ એનો વિકલ્પ નહીં. અનાહારી જ્ઞાયક ભાવના અવલંબને એવા જ્ઞાનમયપણે તન્મય થઈ જાય છે કે આ આત્માને આહારનો વિકલ્પ છો આ જરૂર નથી. જે થયું તે યથાર્થ થયું છે, બરાબર છે, પોતાના શાંત સ્વરૂપમાં ઠરી જાય છે, પોતાના એમાં ઠરી જાય. અને જ્ઞાની આહાર લીધી વખતે પણ આહારના જ્ઞાતા રહે છે, એટલે ઈષ્ટ અનિષ્ટ પણ તો થતું જ નથી. આ સારું બન્યું છે, આ સારું નથી બન્યું, એ પ્રકાર જે અજ્ઞાન દશામાં આવે છે, કોઈ પણ ચીજ ભાણામાં આવીને ઠીક છે કે આ ઠીક છે એમ થયા વગર નહીં, કેમ કે જ્ઞાતા રહેતો નથી. માટે કાં તો જીવ જ્ઞાતા રહીએ, કાં તો એને ઠીક ઠીક પણ થયા વગર રહીએ નહીં, જોઈ જવું, તપાસી લેવું, શાક આવ્યું ઠીક છે, કાં તો તમે બરાબર નથી થયું, એ ઠીક પણ કે અઠીક પણ એ જે અભિપ્રાય છે એ જ્ઞાતાપણા પ્રગટ થયા વિના એ અભિપ્રાય મળતો, એ પ્રકારનો પુરુષાર્થ મુમુક્ષુ દશામાં કર્યો હોય છે, ઠીક અઠીક પણ મટાડવાના પ્રયત્નમાં હોય છે. અજ્ઞાન દશામાં જીવને ઠીકપણું આવે ત્યારે ઠીકપણાનો રસ ચડે રાગ રસ, અઠીકપણું થાય ત્યારે દ્વેષ રસ ચડે અઠીકપણાને કારણે, જ્યારે મુમુક્ષુ છે ઈષ્ટ અનિષ્ટપણું મટાડવાના પુરુષાર્થમાં પણ લાગેલા પડ્યા છે એ જ્ઞાન દશાને પ્રાપ્ત કરશે, જ્ઞાન દશામાં પછી એને ઈષ્ટનિષ્ઠપણું નહીં થાય. એવી રીતે મુમુક્ષુ દશાનું અને જ્ઞાન દશાનું અનુસંધાન એ સાથે સાથે લેવું. મુમુક્ષુએ આ પ્રકારની ગાથા વિચારતા પૂર્વભૂમિકા કેવી હોય, પૂર્વભૂમિકા એટલે જ્ઞાન દશાની કારણભૂત ભૂમિકા કેવી હોય, તો એ સાથે સાથે વિચારો, નહીં માત્ર ભૂલ શું થાય છે કે કાર્યને સ્વીકારવામાં આવે ને કારણને ન સ્વીકારવામાં આવે. કેમ કે કૃપાળુદેવની જ્ઞાન દશા 24 વર્ષથી છે, આગળના વચનો છે એમની કારણરૂપ દશાના છે. જો કાર્યને સ્વીકારીએ તો કારણને સ્વીકારવું રહ્યું, નહીંતર કાર્યનો સ્વીકાર યથાર્થપણે નથી. બીજી મુમુક્ષુ દશા છે, જે કારણભૂત દશા છે, એ પણ બહુમાન કરવા યોગ્ય દશા છે, અને તો જ મુમુક્ષુતા આવે. મુમુક્ષુ દશાનું બહુમાન આવે, જ્ઞાનીની મુમુક્ષુ દશાનું બહુમાન આવે તો જ યથાર્થ મુમુક્ષુતા ને પાત્રતા પ્રગટે. જોઈને આપણે પણ આપણે પૂજ્ય બહેનશ્રીનો અભિનંદન ગ્રંથ છે એમાં એમના મુમુક્ષુ દશાના પ્રશ્નો પત્રો પ્રસિદ્ધ કરવાનો હેતુ છે. આ દશા તો નથી એમની, છતાં મુમુક્ષુ દશાના પત્રો પ્રસિદ્ધ કર્યા કે નહીં? કેમ કર્યા? એમની મુમુક્ષુતા કેવી હતી, એની પ્રેરણા, એની ભાવના અને એનું અનુકરણ કરવાનું ક્યાંથી શીખવા મળે? કેમ કે પોતાને સમ્યક દર્શનની ભાવના હતી, અને સમ્યક દર્શન નહોતું પ્રાપ્ત થતું તો એનો ખેદ રહેતો હતો. તો ખેદ રહેતો હતો એનો રાજીપો નહોતો. શું ખેદ થયો તેથી શું? તેથી કઈ ખેદ કરીને અટકી જવાનું છે? ખેદ થાય તેથી શું? પ્રાપ્ત થવું જોઈએ. અને આપણે સંકેત જોઈએ, સંકેત જોઈએ એમ આપણે ઈચ્છીએ છીએ, પણ સંકેત આવશે તો રાખશું ક્યાં? કેવી બધી માર્મિક વાતો આવી છે. એમ કહેવા માંગે છે કે પાત્રતા જોશે, પાત્રતા તથા તથારૂપ પાત્રતા પ્રત્યય વિના સમ્યક દર્શન આવશે નહીં, અને કદાચ આવશે તો રાખશો ક્યાં? જેમ કોઈ દરિદ્રીને ત્યાં કોઈ મોટો હીરો આપી દે, આ કોઈનું હીરો છે તમે હાચવો, પણ ક્યાં હાચવશે? એને અત્યારે હાચવવાનું સાધન નથી, તિજોરી જોઈએ એની, એને રક્ષણ કરવા માટે એના ચોકીદારો જોઈએ, એની પાસે વ્યવસ્થા હીરા ક્યાં રાખે? મૂકાઈ જવાનું. આ તો એ સમ્યક દર્શન રૂપી રત્ન પ્રાપ્ત જ નથી થતું, પણ એ કટાક્ષ કર્યો છે કે તમે ઈચ્છો છો પણ આવશે તો રાખશો ક્યાં? તમારી પાસે એને રાખવાની વ્યવસ્થા નથી. પાત્રતા પ્રગટ કરવી આવી છે, મુમુક્ષુ દશાની છે, એમાં પણ હેતુ છે બોધ લેવાનો. એ રીતે જ્ઞાની છે એ અસન્ના નાયક રહે છે, અને એ જ નાયક રહેવા માટેનો પ્રયત્ન સફળ થયો ત્યારે તે જ્ઞાની થયા. એ પ્રયત્ન દશામાં એ મુમુક્ષુ હતા. મુમુક્ષુ દશા તો પ્રયત્ન દશા છે, અને તે ચડતા પરિણામની શ્રેણી વાળી દશા છે, સમ્યક સન્મુખની દશા છે. એટલે સન્મુખતામાં આગળ વધીને પામે છે, રાગમાં આગળ વધીને નથી પામતા, વિકલ્પમાં આગળ વધીને નથી પામતા. કેમ કે રાગને વિકલ્પ તો શાંતિને નિર્વિકલ્પ થવાના છે, પણ સમ્યક સન્મુખનો જે પુરુષાર્થ છે, સમ્યક સન્મુખનો જે જ્ઞાનનો પર્યાય પ્રગટ થયો, એ જ્ઞાનનો અને વિધિનો પર્યાય આગળ વધીને જ્ઞાન દશાને પ્રાપ્ત કરે. એટલે આહાર નાતાને પણ જ્ઞાની, આહાર નાતા રહીએ છે, ઇષ્ટ અનિષ્ટ પણ એમને થતું નથી, વર્તતું નથી, જ્ઞાતા ભાવે આહાર લઈ શકે. એ પ્રકારનો પ્રયત્ન મુખ્ય પણ કરવા યોગ્ય છે એવો બોધ આજે નીકળે છે.